నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుందకుందాచార్య రచిత సమయసార్ అని భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మసిద్ధి એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આજે 34મો શ્લોક લેવાનો છે. આગળ ગાથા 44માં એ વાત કરવામાં આવી કે ચૈત્યને સ્વભાવરૂપ જીવ એ જગતના બધા જ પદાર્થોના લક્ષ્ય થતા જે કોઈ ભાવ છે એ બધાથી જુદો ભિન્ન છે અને એ પોતે એવો ભિન્ન અનુભવમાં આવે એવો છે. જ્ઞાની પુરુષોને એવો એ અનુભવમાં આવ્યો છે. એટલે ક્યાંય આત્મા વિશેની બીજે ક્યાંય કલ્પના કરવા કરતાં પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ અનુભવ ગોચર છે એનો જ અનુભવ કરવો એ વાત કરવામાં આવી. અહીં પૂતગળથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર, પૂતગળને જ આત્મા જાણનાર પુરુષને તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી. 44મી ગાથામાં જે વાત કરવામાં આવી એને માટે અહીંયા એમ કહે છે કે જેમને પોતાનું હિત સાધ્યું છે જેમણે અને બીજાના હિતને માટે થઈ અને જેમને કરુણા થાય છે એવા મહાપુરુષો કે બીજાને એમના હિતની વાત કરે છે. અને એમાં એમ કહે છે કે પૂતગળથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે જે વિરોધ કરી રહ્યા છે એ બિચારા અજ્ઞાની મૂંડ જીવો છે. એટલે એમના પ્રત્યે કરુણા કરી અને આ જ્ઞાની મહાપુરુષ સદગુરુ એ એમને સમજાવે છે. અને એટલે એ પૂતગળને જ આત્મા જે જાણનાર છે એમને એ સમજાવ્યું છે. એમને એ સમજાવતા વાત કરી કે એવા પૂતગળને જ આત્મા જાણનાર પુરુષને તેનું હિત શેમાં છે એ મહાપુરુષ જાણે છે એટલે એને સમજાવે છે. તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી કે ભાઈ આ તારી જે માન્યતાઓ છે આ 8 પ્રકારની અને એવી અનેક પ્રકારની એ કોઈ જગ્યાએ આત્મા નથી, જીવ નથી, એ તારું સ્વરૂપ નથી. એટલે એવા પુરુષને અહીંયા કહે છે કે મીઠાસથી અને સમભાવથી આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છે. મીઠાસથી અને સમભાવથી જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ અહીંયા કાવ્યમાં કહે છે. એમ કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ લખ્યો છે. કળશ ચોત્રીસમાં અહીંયા કહે છે કે વિરમ કિમ પરિણાકાય કોલાહલેન સ્વયંપી નિભૂત સનપશ્ય સ્માશમેકમ હૃદય સરસી પુંસ પુદ્ગલાદામ નનુ કિમનુપલબ્ધિ પાતી કિંચોપલબ્ધિ. 34મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે હે ભવ્ય સંબોધન ભવ્ય તરીકે કર્યું છે એટલે શરૂઆત જ કરુણા કરીને કરી છે. જ્યારે કોઈ તમને ભવ્ય કહે છે તો એનો અર્થ શું થાય કે તમે પોતે તમારું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, જેવો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવે પરિણમી શકો એવા સમર્થ છો. કોઈને ભવ્ય કહેવાય એનો અર્થ શું છે? ભવ્ય છે એ સિદ્ધ થઈ શકે છે, ભવ્ય છે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એ ભવરહિત થઈ શકે છે, અભવ્ય છે એ ભવરહિત થઈ શકતો નથી, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી, એ સિદ્ધ દશા પ્રગટ કરી શકતો નથી. એ પુરુષાર્થ નથી કરતો એમ નથી, એ પુરુષાર્થ કરે છે. એ નગ્ન દિગંબર મુનિ દીક્ષા ધારણ કરે છે અને ઘણો પુરુષાર્થ કરે છે, પણ કે પોતે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી નથી શકતો, માટે એ અભવ્ય છે. એને પણ વ્રત તપ આદિ બરાબર શુદ્ધ હોય છે, એટલે બાહ્યમાં તો છઠ્ઠા ગુણસ્થાન જેવા એ વ્રત તપ પાળે છે અને એને અભ્યાસ પણ હોય છે, એ શાસ્ત્રનો અભ્યાસ પણ ખૂબ કરે છે. પણ એવા સ્વભાવ ભાવે, એટલે કે આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવ ભાવે એ પરિણમી નથી શકતો. એટલે જેવું આત્માનું સ્વરૂપ છે એવા આત્માના સ્વરૂપ રૂપે પોતે થઈ શકતો નથી. એટલે સમ્યક દર્શન વિના એ સુખભાવને કારણે દેવલોકમાં જાય છે, પરંતુ એ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. જ્યારે ભવ્ય છે તે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. ધ્રુવ ભગવાન આત્મા એના તરફ એના જ્ઞાન દર્શનના ઉપયોગ જાય છે અને પછી એનું સંવેદન એ અનુભવે છે, એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવ રૂપે પોતે પરિણમી શકે છે, એ ભવ્ય છે. અને જે જીવ પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી જાય છે એ સમ્યક દ્રષ્ટિ થાય છે, અને જે સમ્યક દ્રષ્ટિ થાય છે એ જ પછી સાચો ચારિત્રનો પુરુષાર્થ કરી શકે છે. એટલે કે એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એ નિશ્ચયથી ચારિત્ર છે. અને પછી આગળ વિશેષ પુરુષાર્થ કરતા એવા પોતાના શુદ્ધ સ્વભાવમાં એ સ્થિર થઈ જાય છે, અને સ્થિર થઈ જાય છે એટલે પછી એ શ્રેણી ચડે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે, તેરમો ગુણસ્થાન આવે છે. અને એ પછી આયુષ પૂરું થતા કોઈ પણ જાતનો પછી તો પુરુષાર્થ બીજો રહેતો જ નથી. તેરમે ગુણસ્થાને આવ્યા પછીથી તો ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે, પછી પેલા ચાર અઘાતી કર્મો તો આપોઆપ જ એ ખરી જાય છે. એટલે એમાં તો પછી પ્રભુને કોઈ બીજો પુરુષાર્થ વધારાનો વિશેષ હોતો જ નથી, એ તો પોતે પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદની દશામાં જ રહ્યા હોય છે. એટલે એ કેવળ જ્ઞાની મહાપુરુષ પછી આયુષ પૂરું થતા એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એટલે જે ભવ્ય છે એ સિદ્ધ થઈ શકે છે, ભવ્ય છે એને કેવળ જ્ઞાન થાય છે, ભવ્ય છે એ પ્રચુર સ્વસંવેદન સહિત આત્મામાં લીનતા કરી શકે છે. અહીંયા જેને ભવ્ય કહ્યા છે, જેને ભવ્ય કયા છે એને માટે એ રીતે કરુણા દાખવી કે તું ભવ્ય છો પ્રભુ, તું એ પ્રાપ્ત કરી શકે એવો છો એમ કહી દીધું. એ ભવ્ય કહી અને આખી વાત ક્યાં લઈ લીધી કે હું જેમ જાણું છું મારા જ્ઞાનમાં મેં મારું શુદ્ધ સ્વરૂપ જેમ પ્રગટ કર્યું છે એવી રીતે તું પણ તારા સ્વરૂપમાં એનો અનુભવ કરી અને પછી પૂર્ણતાએ પહોંચી શકે એવો છો. એટલે હે ભવ્ય એમ કહેતા જ એને સિદ્ધ સમાન કહી દીધું. સિદ્ધ સમાનની વાત છે એમાં પણ સમજવા જેવું છે. આપણે સિદ્ધ સમાન તો વારંવાર બોલીએ છીએ, પણ સિદ્ધ સમાન એટલે કઈ રીતે? એ સિદ્ધ સમાન એટલે એમાં પર્યાયની વાત નથી પ્રભુ, એ દ્રવ્યની વાત છે. જીવનું કે જે દ્રવ્ય છે એ સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન દ્રવ્ય છે, સિદ્ધનું જેવું દ્રવ્ય છે એવું જ વર્તમાનમાં પણ અત્યારે જીવનું દ્રવ્ય છે એમ સિદ્ધ સમાન છે. એવું સિદ્ધ સમાન એ દ્રવ્ય છે કે જેમાંથી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય, જે સર્વજ્ઞ સ્વભાવી છે, જે મુક્ત સ્વરૂપી છે, એવું એ સિદ્ધ સમાન સ્વરૂપ છે. હે ભવ્ય, તને અપ્રેણ બીજો અકાર્ય કોલાહલ હલેન, એટલે નકામો કોલાહલ કરવાથી કિમ શો લાભ છે. હે ભવ્ય જીવ, તું ભવ્ય છો, તું ભગવાન આત્મા છો, તું સિદ્ધ સમાન છો અને તું આ શુદ્ધ પર્યાય પ્રગટ કરી શકે એવો છો, તો પછી તું બીજો નકામોનો કોલાહલ શા માટે કરે છે? બીજો નકામો કોલાહલ કરવાથી તને શું લાભ થાય છે? કોલાહલ શું છે? પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં પરદ્રવ્યના લક્ષે, કર્મના વિપાકના લક્ષે, સંયોગોના લક્ષે એ જે કંઈ કરી રહ્યો છે એ બધું કોલાહલ છે. એ પરના લક્ષે જે ભાવ કરી રહ્યો છે, જે વિકલ્પ સહિત રહ્યો છે એ બધું કોલાહલ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ભગવાન આત્મા અંદર બિરાજે છે, એની તરફ દ્રષ્ટિ નહીં કરતા બહારમાં ભટકે છે. બહારમાં એનું લક્ષ્ય જાય છે એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં ફરે છે, એ બધું કોલાહલ છે. કેમ કે એમ થવાથી એના ભાવ અશુદ્ધ થાય છે, શુભ અને અશુભ રૂપે પરિણમે છે. અને શુભનો બંધ પડે તો પણ એ બંધ છે, એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી નથી. જે ભાવે બંધ પડે એ ભાવે મુક્તિ ક્યાંથી થાય? હજી ઘણાને મનમાં એમ છે કે ના ના, પુણ્યનો બંધ પડે તો સારું. ભાઈ, પુણ્યનો બંધ પડે અને તને દેવલોક મળે તો પણ શું? સમ્યક દર્શન વિના તું દેવલોકમાં જઈને શું કરીશ? તારી દ્રષ્ટિ હજી સમ્યક થઈ નથી એટલે આત્મા તરફ તો દ્રષ્ટિ રહેવાની નથી. ત્યાં જઈને તું બીજો શું પુરુષાર્થ કરવાનો છે? તું કંઈ કરવાનો નથી. તને જે ભૌતિક સામગ્રી મળશે એ ભૌતિક સામગ્રી તરફ તારું લક્ષ જશે, અને બીજા દેવોને જે ભૌતિક સામગ્રી મળી છે એ બધા તરફ એના તરફ પણ તારું લક્ષ જશે. એટલે એમની તને ઈર્ષા થશે. બીજા મોટા દેવો તારી પાસે જે કંઈ કાર્ય કરાવશે એ માટે થઈ અને તને આર્ત ધ્યાન થશે, અને એ પણ કેટલો લાંબો સમય સુધી. અહીંયા મનુષ્યના ભાવમાં તો વધારે ને વધારે 80-90 કે 100 વર્ષ, જ્યારે દેવના ભાવમાં તો પહેલા દેવલોકનું આયુષ્ય 10,000 વર્ષનું. તો 10,000 વર્ષ સુધી એવા ઈર્ષાના ભાવમાં રહીશ કે આસક્તિના ભાવમાં રહીશ કે આર્ત ધ્યાનમાં જ રહીશ તો પછી છેવટે શું થશે? દેવલોકમાં તને જે સામગ્રી મળશે એને ભોગવવા વિશે જ વાત હશે, બીજી તો કોઈ વાત હશે નહીં. કેમ કે સમ્યક દર્શન વિનાનો દેવ શું કરવાનો છે? સમ્યક દ્રષ્ટિ દેવની વાત જુદી છે, સમ્યક દર્શન વિનાનો દેવ શું કરે? ત્યાં કંઈ વ્રત ને તપ તો કરતો નથી. એટલે એવા આસક્તિને કારણે, ઈર્ષાને કારણે, પ્રમાદને કારણે કે ત્યાંથી ચડીને પછી તિર્યંચમાં જાય, બીજે ક્યાં જાય? એટલે એવા સમ્યક દર્શન વિનાના પુણ્યથી કોઈ લાભ નથી. વર્તમાનમાં પણ તને ક્યાં ઓછા પુણ્યનો ઉદય છે? અત્યારે જે પુણ્યનો ઉદય છે એમાં તો પાપાનુબંધી અને પુણ્યાનુબંધી બંને પ્રકારના પુણ્યનો ઉદય વર્તી રહ્યો છે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય એ રીતે વર્તી રહ્યો છે કે તને ધર્મની બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, તને ધર્મની સમજ છે, તને શાસ્ત્રનો અભ્યાસ છે, તું સાચું સ્વરૂપ સમજવા માટે કટિબદ્ધ થયો છો, કેવા સંયોગો પ્રાપ્ત થયા છે. આ બધું જે છે એ પુણ્યાનુબંધી પુણ્યને કારણે છે. અને બાકી તો જે સામગ્રી મળી છે આ દેશમાં, જે ભૌતિક, એ બધું પાપાનુબંધી પુણ્ય છે. એ બંને પ્રકારના પુણ્ય સહિત અત્યારે વર્તમાનમાં છો તો પછી નકામો બીજો કોલાહલ ભાઈ રહેવા દે ને. બીજો કોલાહલ કરીને તારે શું કરવું છે? તારું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, અને પુણ્યાનુબંધી પુણ્યના કારણે તને જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે સમજ મળી છે, એના દ્વારા તારા સ્વરૂપને સ્પર્શ કરને, અંતરમાં જાને, આત્માનો અનુભવ કરને. એ બધા કોલાહલથી તું વિરક્ત થા. અહીંયા કહે છે કે એ કોલાહલથી તું વિરક્ત થા અને એકમ એક ચૈતન્ય માત્ર વસ્તુને, એક ચૈતન્ય માત્ર વસ્તુ સ્વયં અપી પોતે નિવૃત સમ, એટલે નિશ્ચળ લીન થઈ પશ્ય ક્ષણમાસમ, એટલે દેખ, એવો 6 મહિના અભ્યાસ કર. ક્ષણમાસમ લખ્યું છે ને, એટલે એવો 6 મહિના તું એવો અભ્યાસ કર એને જોવાનો. કોને? એક ચૈતન્ય માત્ર વસ્તુ, તારું નિજ સ્વરૂપ, એને તું નિશ્ચળ થઈને, એમાં લીન થઈને, ક્યાંય આડો અડો થયા વગર, તારા ઉપયોગને ભમાયા વગર એકાગ્રતા કરીને છ માસ સુધી તું એવો અભ્યાસ કર અને જો તપાસ કે એમ કરવાથી હૃદય સરસી એટલે પોતાના હૃદય સરોવરમાં પુદ્ગલાત ભિન્ન ધામન જેનું તેજ પ્રતાપ પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા પુંસ આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે એટલે કે થાય છે તું જો કે થાય છે ને તું છ મહિના એવો અભ્યાસ કર તારા સ્વરૂપમાં જોવાનો તારા સ્વરૂપને સ્પર્શવાનો તું અભ્યાસ કર અને પછી જો કે તને એ તારા હૃદય સરોવરમાં એ દૈદીપ્યમાન પ્રકાશની પ્રાપ્તિ થાય છે કે નહીં એટલે કે થાય જ છે આ શ્લોક દ્વારા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરુણા કરી અને એ પણ જણાવ્યું કે તારું સ્વરૂપ એવું જ છે અને તું એ કર હવે તારે એ કરવાનો વખત પાકી ગયો છે બાકી બધો કોલાહલ મૂકીને તું વિરક્ત થા આ બધાથી તું રક્ત થયો છે રંજિત થયો છે આ બધા કોલાહલથી જગતના પદાર્થો તરફ દ્રષ્ટિ કરી અને વિવિધ પ્રકારના આ સ્કંધ ભૂતગલના સ્કંધ બધા તને દેખાય છે ને આ કોમ્પ્યુટર દેખાય છે ને ડેસ્ક દેખાય છે ને આ બધું દેખાઈ રહ્યું છે ને એ બધા ભૂતગલના સ્કંધ છે પ્રભુ એમાં તું શું આશ્ચર્ય પામી જાય છે અને એનું લક્ષ કરીને એમાં મમત્વ કરીને તું ક્યાં સુધી આમને આમ સમય બગાડ્યા કરીશ પ્રભુ એ તો આશ્રવ અને બંધનું કારણ છે એને છોડી અને તું તારા સ્વરૂપમાં રક્ત થા ને તું બહારમાં રક્ત થયો છે ત્યાંથી તું વિરક્ત થા અને સ્વરૂપમાં રક્ત થા ચૈતન્ય ભગવાન આત્મા અંદર બેઠો છે ને બેનશ્રીબેન કહે છે ને કે જીવતો જીવ ઉભો છે ને જાગતો જીવ ઉભો છે ને પેલું જ વાક્ય છે બેનશ્રીબેનના વચનામૃતમાં જાગતો જીવ ઉભો છે ને જાગતો એટલે જાગતો એટલે ધ્રુવ જાગતો એટલે ધ્રુવ જે બદલાતો નથી એવો કાયમ ચૈતન્ય માત્ર એક રૂપ છે એવો ભગવાન આત્મા એ છે ને તો એના તરફ લક્ષ કરને તારા જ્ઞાન દર્શનના ઉપયોગની દિશાને પલટી નાખને એમ લક્ષ કરને એક છ મહિના સુધી તું એ કરને પછી જો કે તને એવા જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ થાય છે કે નથી થતી જે જ્ઞાન પ્રકાશ એ જગતના બધા પદાર્થોથી ભિન્ન તને આનંદને સુખ આપનારો છે એવા જ્ઞાન પ્રકાશની તને જો પછી પ્રાપ્તિ થાય છે કે નહીં જરૂર થશે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસકંદ છે પ્રભુ એ રાગવાળો પણ નથી ને પુણ્યવાળો પણ નથી તું માને છે એટલે શું થઈ ગયું અને એમ તું એને શુભભાવને આદરણીય માની અને તું પ્રવૃત્ત થઈ રહ્યો હોય તો પણ એ પણ કોલાહલ છે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ આત્મા છે ભાઈ એ કઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે છે એ રૂપે નથી એ રૂપે થતો નથી અને એવા પરિણામ જે છે એને તો પૂતગળના પરિણામ કહી દીધા અને એવા પૂતગળના પરિણામ એ વિભાવ પરિણામ એટલે છે તો તારા કે તારી પર્યાયમાં થાય છે પણ એ વિભાવ પરિણામ છે એટલે પૂતગળના પરિણામ કયા કે તારા મૂળ સ્વભાવમાં નથી તારો મૂળ સ્વભાવ તો સિદ્ધ સમાન છે તારું દ્રવ્ય સિદ્ધ સમાન છે અને એમાંથી જે પર્યાય થાય એ તો શુદ્ધ નિર્મળ પર્યાય જ હોય બીજી પર્યાય હોય જ નહીં તો પછી આ મલિન પર્યાયો કેમ થાય છે તારી તો શુદ્ધ પર્યાય થવી જોઈએ નિર્મળ પર્યાય જ હોવી જોઈએ એની જગ્યાએ આ બધી મલિનતા વિભાવ શુભ અને અશુભ ભાવ આ બધું કેમ થાય છે એ તારા પ્રમાદને કારણે થાય છે કેમ કે તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ તું દ્રષ્ટિ કરીને ત્યાં રહેતો નથી ને તારું ચૈતન્ય સ્વરૂપ છે જ્ઞાન ચેતના છે એનું લક્ષ કરી અને ત્યાં તારે સ્થિરતા કરવી જોઈએ ત્યાં રહેવું જોઈએ એ તું કરતો નથી એટલે હવે અહીંયા આચાર્ય ભગવાન ખૂબ કરુણા કરીને કહે છે કે ભાઈ તું વધારે નહીં તો 6 મહિના એક વખત માટે તો એક વખત અભ્યાસ કર અને તપાસ કર કે કેમ થાય છે પછી શું થાય છે જો તને એવો જ્ઞાન આનંદનો અનુભવ થાય છે કે નથી થતો બહુ કરુણા કરીને કહ્યું કે હવે તું આ અગાઉની જે ગાથા કહી અને એના પછી એના સાર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાનથી રહેવાયું ને એટલે આવો શ્લોક મીઠાશ થી ભરપૂર શ્લોક લખી નાખે કે ભાઈ 6 મહિના માટે તું અભ્યાસ કર. શું અભ્યાસ કરવો છે? શાસ્ત્રનો અભ્યાસની વાત નથી કરી, શાસ્ત્રના અભ્યાસની વાત નથી કરી. અભ્યાસ તેનો અભ્યાસ કરવાનું કહ્યું છે કે એક ચૈતન્ય માત્ર વસ્તુને સ્વયં અપી પોતે નિવૃત શન, એટલે નિશ્ચળ લીન થઈ અને દેખ, એવો અભ્યાસ. પોતાનું સ્વરૂપ છે એને જોવાનો અભ્યાસ, બસ બીજું કંઈ કરવું નથી. સવારના ઉઠી અને નિર્વિકલ્પ ધ્યાનનો પહેલા તો પુરુષાર્થ કર, અને જે દ્રઢસ્વરૂપ દ્વારા તે નક્કી કર્યું છે, નિર્ણયો લીધા છે, જે દ્રઢ માન્યતા કરી છે કે આ સ્વરૂપ છે તે સિદ્ધ સમાન છે, એમાં કોઈ મલિનતા નથી, શુદ્ધ છે, અને એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈ અને ધ્યાનમાં એનો પુરુષાર્થ કર. 6 મહિના સુધી અભ્યાસ કરવાની વાત કરી છે, કેમ કે 6 મહિનામાં એ થઈ જાય છે એટલે ના, એટલે નહીં. 6 મહિના તો વધુમાં વધુ કયા છે પ્રભુ? એ થાય છે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય છે, અને પલટો આવે છે એ તો એક સમયમાં પલટો આવે છે. ધ્રુવ તરફ એ જ્ઞાનની પર્યાય ઢળી જાય છે, અને પછી એને જ્યારે સ્વરૂપ સાથે એકરૂપતા થઈ જાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. એ જ્ઞાન કરવા વાળો અને જેનું જ્ઞાન કરે છે એ બંને એકરૂપ થઈ જાય છે, એમાં બેપણું નથી રહેતું. એવી અદ્વૈત દશા એ સમયે હોય છે, એટલે એ તો એક સમયમાં પલટો ખાય છે, અને એવો પુરુષાર્થ કરવામાં કોઈ વધારે સમય લાગતો નથી. અંતર્મુહૂર્તમાં 48 મિનિટ કરતા ઓછા સમયમાં તો એવી દશાને પ્રાપ્ત કરી લે છે, અને પલટો તો એક સમયમાં આવી જાય છે. એટલે કે 6 મહિનાની જરૂર છે એમ નહીં, પણ 6 મહિના તો વધુમાં વધુ એમ કહ્યા છે કે તું 6 મહિના સુધી એવો અભ્યાસ કર, રોજ નિયમિત એવો અભ્યાસ કર, અને પછી તને જો એવા જ્ઞાન આનંદની પ્રાપ્તિ ન થાય તો મને કહેજે. વિશ્વાસ છે એમને, એટલે કહે છે કે પછી તપાસ કર એમ કહે છે, અને જો કે કેમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રતાપ પ્રકાશ પૂદગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે, પછી જો કેમ શું થાય છે? જો થાય જ છે, થાય જ છે. ખૂબ વિશ્વાસપૂર્વક વાત કરી દીધી છે ગુરુદેવે, એની વાત ઘણી બધી સરસ રીતે સમજાવી છે. 19મી વખતના પ્રવચનની અંદર ઘણી વાત કરી છે. એ કોલાહલને છોડી દે પ્રભુ, ગુરુદેવ કહે છે કે પ્રભુ એ છોડી દે, તું એ કોલાહલને છોડી દે, એ કાર્ય તારું નથી. એ નકામો કોલાહલ છે, એ અકાર્ય કોલાહલ છે, એ કંઈક તારું કાર્ય નથી. ભગવાન આત્માનું એ કાર્ય નથી. તારો નાથ તો અંદર ચેતન ભગવાન આત્મા બિરાજે છે, એને તું માન અને એને તું જાણ, એનો તું આશ્રય કર, એ સિવાય બીજું બધું છોડી દે. બાકી એ બધા જે પરિણામ છે એ તો પૂદગલના લક્ષ્ય થતા એ પૂદગલના પરિણામ છે, એ વિભાવ ભાવથી થાય છે, તે એ સમયની એવી યોગ્યતા છે, એ તારા પુરુષાર્થની નબળાઈ છે, એ તારો પ્રમાદ છે. એ વિકારના ભાવને એ પરિણામોને છોડીને તું તારા સ્વરૂપ તરફ લક્ષ કરને, એટલે એવા કોલાહલને તું મફતનો કરી રહ્યો છે, નકામાનો કરી રહ્યો છે, એ બધું છોડ. સંબોધન જ એ રીતે કર્યું ને અહીંયા તો, કે હે ભવ્ય એમ કરીને તો સંબોધન કર્યું છે. સંબોધન જ એ રીતે કર્યું, નકામો અકાર્ય કોલાહલ કરી રહ્યો છે, કારણ વગરનો, કોઈ જાતનું કારણ નથી, અને એવો કોલાહલ માંડીને બેઠો છે સવારથી રાત સુધી. બીજી કોઈ વાત એને સુજતી નથી, આ કરું આ કરું આ કરું આ કરું આ કરું, કંઈ કરી શકતો નથી, અને બધું કરવાના ભાવ કરી 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 અને આશ્રવ કરે છે. જે કરી શકે છે એ તરફ તો લક્ષ પણ જતું નથી. શું કરી શકે છે? પોતાના સ્વરૂપમાં જઈ શકે છે તો એનો તો પુરુષાર્થ પણ કરતો નથી. 24 કલાકમાં કેટલો સમય પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ થયો? આપણે ધ્યાનના સ્ટેપ બધાને શીખવાડ્યા છે, પહેલા 2 સ્ટેપ તો શીખવાડ્યા છે, અને આ સાથે આટલો અભ્યાસ હોય તો એટલા 2 સ્ટેપ હશે તો પણ આગળ વધારશે, પણ નિર્વિકલ્પ થવા માટેનો પુરુષાર્થ તો જોઈશે કે નહીં જોઈએ? એમને અચાનક જ બધું આવીને પડી જવાનું છે. સવારથી રાત સુધી 16 કલાકમાં 15 કલાક આ કરીએ અને સાંજ પડે 1 કલાકનો સ્વાધ્યાય કરીએ એટલે સમ્યક દર્શન થશે પ્રભુ? મુખ્યતા કોની છે? પંદર વખત જે કરીએ છીએ એની મુખ્યતા છે કે એક વખત કરીએ એની મુખ્યતા છે? સ્વાધ્યાય કરીએ છીએ એ તો ગૌણતાથી કરીએ છીએ, પ્રભુ એમ નહીં ચાલે. આ સ્વાધ્યાય કરી અને એમાંથી જે આશય જે છે એને સમજી અને એ પ્રમાણે પ્રવર્તવાનું છે. સ્વરૂપમાં જવા માટે તો આ બધું કરીએ છીએ. આવું દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર લઈને આપણે એમાંથી આટલી બધી ગાથાઓ અને આટલા શ્લોકને અંતે એટલું તો સમજ્યા છીએ કે જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે, અને એ કરવામાં કંઈ કર્મ નડતા નથી, બીજા કોઈ પણ નડતા નથી. જે નડે છે તો માત્ર પોતાનો પ્રમાદ જ નડે છે, એ વાતનો તો નિર્ણય હવે બધાને થયો જ છે. તો પછી કેમ હવે એ પુરુષાર્થ નથી કરતો? આટલા આટલા વર્ષો થયા, આટલો બધો સમય ગયો, આ બધી સમજ થઈ, તે છતાં પણ પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ જે નિયમિત થવો જોઈએ કેમ નથી કરતો? અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તું છ મહિના માટે એવો પુરુષાર્થ કર. કેવો? ચૈતન્ય માત્ર વસ્તુને જોવાનો, એનું લક્ષ્ય કરવાનો, એમાં તારા જ્ઞાનની પર્યાયને લઈ જવાનો, અને એ પર્યાયમાં તને એનો અનુભવ જરૂર થશે. એ ભગવાન અંદર પરમાત્મા સ્વરૂપ બિરાજે છે ને પ્રભુ, અનંત અનંત ગુણોનો મહાપ્રભુ, અનંત ગુણોનો એક રૂપ આ ગુણી, અને ગુણ એમ પણ નહીં, ગુણની ગુણીનો ભેદ પણ નથી, એ છે એટલે છે, એ એકરૂપ છે. ગુણી ગુણને ધરનારો એવો ગુણી ભગવાન આત્મા કહીએ ત્યારે એ સમજાવવા માટે કહ્યું છે, એ તો વ્યવહારથી કહેવાયું છે. એ ગુણો કંઈ જુદા જુદા નથી, એ એકરૂપે છે. આપણે ગઈકાલે પણ એની વાત કરી હતી, સરબતની જેમ એ અનુભવમાં આવે છે. સરબતમાં બધા સ્વાદ અનુભવમાં આવે છે, એક સાથે, એક પછી એક ક્રમમાં નથી, એમ આ ગુણ પણ એક સાથે બધા રહ્યા છે, એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. આ વાત પણ આપણે બહુ એનો વિસ્તાર કરી અને આપણે સમજ્યા છીએ. કેવો ભગવાન આત્મા ચૈતન્ય માત્ર વસ્તુ છે, એમાં કોઈ ભેદ નથી, એક રૂપ છે, એના તરફ દ્રષ્ટિ કર. બીજું કરવાનું શું છે? એમ પણ નથી કે દ્રવ્ય ગુણ અને પર્યાય અને પછી એમાં પર્યાયમાં ઉત્પાદ વ્યય ને ધ્રુવ ને આ બધું પણ નથી. એ તો સમજવા માટે વાત કરી છે પ્રભુ. વ્યવહારના એના કથનો છે બધા, વ્યવહારથી દર્શાવવામાં આવ્યું છે. એ બધું જે થાય છે તે થાય છે. જો તું એવી દ્રષ્ટિ કરીશ ને પર્યાય તરફ દ્રષ્ટિ કરીને બેસીશ તો પણ તને એ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. ઉત્પાદ વય ધ્રુવ એ સત છે. ઉત્પાદ વય છે, પૂર્વની પર્યાય જે છે એનો વ્યય છે, અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે. એટલે કે પહેલાની પર્યાય જે છે એનો વ્યય થાય છે, એ ચાલી જાય છે, એ નષ્ટ થાય છે, અને નવી પર્યાય છે તે ઉત્પન્ન થાય છે. એ વખતે ધ્રુવ કાયમ રહે છે, બદલાય છે તે તો પર્યાય બદલાય છે, બદલાવું તો પર્યાયમાં છે ને, ધ્રુવને ક્યાં બદલાવું છે? પણ તું એવા પર્યાય તરફ લક્ષ નહીં કર, પર્યાયને પણ ન દેખ. પર્યાયથી તને સ્વરૂપ કે નહીં જણાય. પર્યાયનું લક્ષ છોડવાથી તને એ જણાશે, ધ્રુવનું લક્ષ કરવાથી એ જણાશે. અને એ પર્યાયથી પરને જુએ છે એ તો કોલાહલ છે, એનાથી તો વિરક્ત થાય એમ કહ્યું. પણ તારી પર્યાય છે એના પણ પર પણ તું દ્રષ્ટિ નહીં કર અને ધ્રુવ તરફ દ્રષ્ટિ કર. ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તીર્થંકર પરમેશ્વર એમણે જે કેવળ જ્ઞાનમાં જોયું કે તારું આત્માનું સ્વરૂપ તો પૂર્ણ આનંદ રૂપ છે અને અંદરમાં એવો ભગવાન તું છે, માત્ર તું દ્રષ્ટિ નથી કરતો એટલે તને એ નથી જણાતો, અને તું ભવ્ય છો, તું સિદ્ધ સમાન છો એટલે શુદ્ધ સ્વરૂપી છો, તું પુરુષાર્થ કરે તો એવા જ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એવો છો, માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. આચાર્ય તો કરુણા કરીને કહે છે, કરવું તો એને છે. છ મહિનાની વાત આચાર્ય ભગવાને તો અહીંયા કરી છે, છ મહિનાની જ વાત કરી છે. પણ આમ ખરેખર જોવા જઈએ તો આપણે આ સામાન્ય બધા ભણતરની પાછળ કેટલો સમય બગાડીએ છીએ, કેટલો બધો વ્યય કરીએ છીએ, અને એ ભણતર કેટલો વખત કામ આવે છે. આ મેડિકલનો અભ્યાસ કર્યો 27 વર્ષની 28 વર્ષની ઉંમર સુધી માસ્ટર થતા એટલો ટાઈમ જાય, અને ત્યાર પછીથી પ્રેક્ટિસ કેટલા વખતની થાય? બહુ તો 25-30 વર્ષની પ્રેક્ટિસ થાય. બહુ તો કોઈને બહુ આસક્તિ પડી હોય તો 35-40 વર્ષ પ્રેક્ટિસ કરે, બીજું શું કરીને કરવાનો? તો એને માટે થઈ એને એટલા વર્ષ સુધી એ અભ્યાસ કરે છે. અને આ અવિનાશી આત્મા જેને શાશ્વત સુખમાં બેસાડવો છે, શાશ્વત સુખમાં આ આત્મા અને સ્થાપિત કરવો છે, સિદ્ધ શિલા ઉપર બેસાડવો છે, એને માટે એ કેટલો પુરુષાર્થ કરે છે, કેટલા ભણતર કરે છે. અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે કે ભાઈ તું 6 મહિના અમે કહીએ છીએ એમ તું કરને, વધારે નહીં, 6 મહિના કરને. એમ કરવાથી તને જરૂરથી તારા અંતરમાં એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. પોતાના હૃદય સરોવરમાં તેજ અને પ્રતાપ પ્રકાશ એ ધામનાનો અર્થ છે. એ ત્રણેય પૂતગલથી ભિન્ન છે એવા પુંસ પુંસ એટલે પુરુષ આત્મા, એવો જે પુંસ એટલે પુરુષ એટલે આત્મા અંદર પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એની તને પ્રાપ્તિ થશે. અંદર શબ્દ મૂક્યા છે અનઉપલબ્ધિ ભાતી ન પામે એવી એની શોભા છે. એટલે એ પામે જ, અનઉપલબ્ધિ પ્રાપ્તિ થતી નથી કે થાય છે, એટલે કે ખરેખર પ્રાપ્તિ તને થાય જ છે, અનઉપલબ્ધિનો તો પ્રશ્ન જ નથી, એ તને જરૂરથી પ્રાપ્ત થાય છે. અહીંયા ભાવાર્થમાં કહે છે, બહુ સુંદર ભાવાર્થ છે, જેવો શ્લોક છે અને જેવી કરુણા શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે એવો ભાવાર્થ પણ સુંદર લખ્યો છે પંડિતજીએ, કે જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. ભાઈ ભગવાન છો તો શું તારા ભગવાન સ્વરૂપની પ્રાપ્તિ કેમ ન કરી શકે? પહેલાના વખતમાં રાજાઓ લડાઈ કરતા અને પછી એક રાજા બીજા રાજા ઉપર લડાઈ કરે અને એને મારી નાખે અને એનો નાનો બાળક રાજકુમાર હોય એને લઈ અને એની રાણી ક્યાંક ચાલી જાય અને પછી જંગલમાં ક્યાંક ભીલની વસ્તીમાં એ બાળકને ઉછેરીને મોટો કરે, એટલે ભીલ સાથે રમતો બાળક તો એમ જ માને કે પોતે ભીલ કુમાર છે. પણ પછી જ્યારે એને કહેવામાં આવે, મોટો થાય, યુવાન થાય એટલે એને એમ કહેવામાં આવે, સમજણો થાય એટલે, કે તું કંઈ ભીલકુમાર નથી, તું રાજકુમાર છો અને આ પાસેનું રાજ છે એ તારું રાજ છે, કે તારા પિતાનું રાજ છે. એ ક્ષત્રિયનો બાળક જે યુવાન થયો છે એને જ્યારે એમ ખબર પડે કે હું રાજકુમાર છું અને આ રાજ મારું છે, એટલે કેવો કટિબદ્ધ થાય પોતાનું રાજ પાછું મેળવવા માટે થઈ અને કેવો પુરુષાર્થ ઉપાડે. જ્યાં સુધી એને ખબર નહોતી કે પોતે રાજકુમાર છે એવી એ પોતાને ભીલ સમજતો હતો, ત્યાં સુધી કંઈ નહોતો એ પુરુષાર્થ કરતો. પણ જેવી ખબર પડી કહો હું તો રાજકુમાર છું, આ રાજ મારું છે, મારા પિતાશ્રીનું રાજ છે, તો પછી કેવો પ્રયત્ન કરે છે, રાજ પાછું મેળવે છે. એમ અહીંયા આ ભગવાન આત્મા જ્યારે કહ્યો, કરુણા કરી અને મહાપુરુષોએ સદગુરુદેવે આપણને એમ કહ્યું કે તું ભવ્ય છો, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં પણ એ વાત છે અને વર્તમાનમાં 13મા પુંસ્થાનકે બિરાજતા કેવળી ભગવાન હરિહંદ ભગવાન તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં પણ એ વાત આવી છે અને ગણધર ભગવાને અને આચાર્ય ભગવાને સમુસરણમાં જે બિરાજે છે એને એમણે ગ્રહણ કરી છે અને એ વાતને આગમ રૂપે અને શાસ્ત્ર રૂપે આપણા સુધી પહોંચાડી છે કે તું ભવ્ય છો, તું સિદ્ધ સમાન છો, તારી જાત સિદ્ધથી જુદી નથી, તું સિદ્ધની જાતનો છો. હવે આવું કહ્યું હોય અને જો વીર્ય ન ઉછળે તો પછી એને માટે શું થાય? એક વખત એમ કહ્યું તો પછી એને અંતરમાંથી એવો પુરુષાર્થ ઉપડવો જ જોઈએ કે ના ના હું સિદ્ધ સમાન છું તો સિદ્ધ તો પ્રાપ્ત કરીને જ રહીશ. અહીંયા આચાર્ય ભગવાન તો બહુ મીઠાશથી સમજાવે છે કે ભાઈ તું 6 મહિના માટે એવો અભ્યાસ કર તારા સ્વરૂપનો, પછી જો કે તને શું પ્રાપ્ત થાય છે. આ તો સંતોની વાણી છે ભાઈ. સંત એટલે જેના ભવના અંત આવી ગયા એ સંત છે, જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, જે થોડા આંગળીને વેઢે ગણાય એટલા ભવ કરી અને મોક્ષે જવાના છે એમની આ વાત છે. જેમને ગુરુદેવ તો કેવળીના કેળાએ તો કહે છે, કેવળી ભગવાનની વાત આપણને પહોંચાડનારા છે. આ પંચમ કાળની અંદર પણ પંચમ કાળના આ ઋષિઓએ આપણે માટે આવા શાસ્ત્રની રચના કરી છે, એટલે પંચમ કાળમાં પણ એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એવો અનુભવ થાય છે. આ જે શાસ્ત્રો લખાયા છે એ પાંચમા આરામાં લખાયા છે, અને પાંચમા આરાના સંતોએ લખ્યા છે, ભાવલિંગી મુનિએ લખ્યા છે, જે પોતે પોતાના સ્વરૂપમાં પ્રચુર સંવેદન સહિત રહેતા હતા. એવા મુનિઓ જયારે બહારમાં આવતા ત્યારે શુભભાવ આવે અને શાસ્ત્ર લખી નાખે, એમ આ શાસ્ત્રની રચના થઈ છે, અનુભવ સહિતની વાત લખી છે. અને એ કોને માટે લખાઈ છે? એ પંચમ કાળના જીવો માટે લખાઈ છે. એ પોતે પણ પાંચમા આરાના છે અને એમને આ પંચમા આરાના જીવો માટે લખી છે. ત્યારે વિશ્વાસ કર કે ભાઈ શિવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ પાંચમા આરામાં પણ છે. ભલે ત્રણેય ચડી અને પછી 12મા ગુણસ્થાને નથી જવાતું એ વાત જુદી છે, પણ તો અહીંયા અત્યારે એટલો પુરુષાર્થ કરશે તો બીજા ભાવમાં એ પણ શક્ય થશે. એટલે પુરુષાર્થ તો અહીંયા જ શરૂ કરવાનો છે. સમ્યક દર્શન વિના આ જીવ રખડી પડશે, સમ્યક દર્શન જો પ્રગટ નહીં કરે તો જીવ રખડી પડશે. એટલે કહે છે અહીંયા પંડિતજી પણ કહે છે કે જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. કરે તો વચ્ચે પડ્યો છે, પણ કરે તો ને, એને કરવો હોય તો કરે, એને ક્યાં કોઈ રોકે છે? એને કરવો નથી, પ્રમાદ વર્તે છે એટલે નથી કરતો. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેને પ્રાપ્તિ અવશ્ય થાય, જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. બીજાની વસ્તુ હોય તો મળવી હોય તો મળે ને ન મળવી હોય તો ન પણ મળે. માગવા જઈએ આપીએ તો પેલો આપે ને ના આપીએ તો ના આપે, ના પણ પાડી દે. પણ પ્રભુ આ તો તારી પોતાની વસ્તુ છે, સ્વરૂપ તારું છે, એ તને કેમ પ્રાપ્ત ન થાય? આ પર વસ્તુ નથી, આ તો સ્વની વસ્તુ છે, સ્વરૂપ છે, પોતાનું રૂપ છે. એ તારું પોતાનું સ્વરૂપ તો મોજુદ છે ને, તું ભૂલી ગયો છે. પેલા ભીલકુમારની જેમ તું ભૂલી ગયો એટલે, અને જેમ પેલા ભીલકુમારને યાદ કરાવ્યું કે તું ભીલકુમાર નથી ને તું રાજકુમાર છો, તો પછી કેવું એનું વીર્ય ઉછળ્યું અને એને ટોળી જમાવીને પોતાનું રાજ પ્રાપ્ત કરી લીધું. એમ આ તારું સ્વરૂપ છે એવી વાત તને જયારે કહેવામાં આવે ત્યારે તારું પણ વીર્ય એવું ઉડશે અને તારો પ્રમાદ ચાલ્યો જાય, અને તું અહર્નિશ રાત દિવસ બસ એક જ ભાવમાં રહે કે હું ભગવાન આત્મા શુદ્ધ છું, નિર્મળ છું, માત્ર જ્ઞાયક 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 છું, બીજું કંઈ નથી. આ બીજા કોઈ પણ પ્રકારના જે ભાવ છે, વિભાવ ભાવ છે, તે મારા સ્વરૂપમાં નથી, એ મારા નથી, એનાથી હું જુદો છું. બસ એક જ લગની લાગે કે બસ એવા શુદ્ધ સ્વરૂપની હું પ્રાપ્તિ કરું, હું જુદો છું તો જુદો જ છું, આ કંઈ મારું નથી. અને ભગવાન આત્મા તો આ જાગતો જીવ ઉભો છે ને, બેન કહે છે એમ, વિનતી બેનના વચનામૃતમાં છે ને, જે જાગતો જીવ ઉભો છે એમ, આ તો આ રહ્યો, આ દરેક સમયે સમયે મને અનુભવાય છે, આ જાણે છે. અત્યારે આ સ્વાધ્યાયમાં બેઠો છે ને, જે સાંભળી રહ્યો છે, જે વિચાર કરી રહ્યો છે, એ જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે, એ જ્ઞાન ક્રિયા કરનારો પણ ભગવાન આત્મા તે હું છું, એમ તો ખ્યાલમાં એને આવે છે, પણ એનું લક્ષ કરવાનું એને સૂઝતું નથી. બીજા બધા વિકલ્પો છોડી અને માત્ર એનું લક્ષ કરવાનું છે, એ લક્ષ કરવાની માટે કહે છે કે તું 6 મહિના અભ્યાસ કર. પંડિતજી કહે છે કે પોતાનું સ્વરૂપ તો મોજુદ છે, પર વસ્તુ હોય તો તેની પ્રાપ્તિ ન થાય. પણ પોતાનું સ્વરૂપ તો મોજુદ છે તો પછી એની પ્રાપ્તિ કેમ ન થાય? એવા સ્વરૂપની જરૂર પ્રાપ્તિ થાય જ, પણ ભૂલી રહ્યો છે. જો ચેતીને દેખે તો પાસે જ છે, એ સ્વરૂપ ક્યાંય દૂર નથી, પાસે જ છે. અગાઉ ગાથામાં વાત આવી ઉદાહરણમાં કે સોનું મુઠ્ઠીમાં છે, અથેળીમાં છે, અને એ ભૂલી ગયો છે. મુઠ્ઠીમાં છે, અથેળીમાં છે એટલે પોતાની સાવ નજીક જ છે, ક્યાં આડુંવળું બીજે દૂર છે એમ પણ નથી, માત્ર આ મુઠ્ઠીમાં છે, મુઠ્ઠી ખોલવાથી જ એને પ્રાપ્ત થાય. એટલે પોતાની પાસે જ છે, પ્રાપ્ત છે, એની પ્રાપ્તિ છે, માત્ર એને ભૂલી ગયો છે. આત્માનું સ્વરૂપ તો એને પ્રાપ્ત જ છે, અનાદિનું એવું ને એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ નાયક એવો ને એવો જ રહ્યો છે. એમાં કોઈ જગ્યાએ ક્યાંય એને હાનિ પહોંચી નથી. અનંત પર્યાયો કરી જીવ તિરેંચમાં ગયો, નારકી થયો, અનંત પ્રકારના એને વિભાવ ભાવ કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ ખરાબમાં ખરાબ ભાવો કર્યા, પણ એમાંનો એક પણ ભાવ એના મૂળ સ્વરૂપમાં ગયો નથી. એના મૂળ સ્વરૂપને એને કંઈક બગાડ્યું નથી, ખરડ્યું નથી, એ તો એવું ને એવું છે, નિર્મળ છે. એટલે જો ચેતીને દેખે તો પાસે જ છે, નજીક જ છે, ક્યાંય દૂર નથી, એ પોતે એની સમીપમાં જ છે. આ જે જ્ઞાન કરનારો છે, જાણનારો છે, એ જણાય એવો છે પ્રભુ. પરને જાણવા જાય છે, પરના નિર્ણયો કરવા જાય છે, તો એ કોણ કરે છે? પરના નિર્ણયો ક્યાં થાય છે? પર વિશેના નિર્ણયો, પર સંબંધીના નિર્ણયો કરે છે, તો એ પણ ક્યાં થાય છે? એ નિર્ણયો પણ એને જ્ઞાનમાં થાય છે, ને એ જ્ઞાનની પર્યાય જે છે એ કોની છે? એના જ્ઞાનની તો પર્યાય છે, પણ લક્ષ્ય બદલાયું છે. લક્ષ્ય એનું બહાર છે, એને અંતરમાં ફેરવવાનું છે. એટલે કહે છે કે જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કર્યો, તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્ત માત્રમાં જ છે. એટલો અભ્યાસ એટલા વખતે થઈ જાય એમ વાત નથી, એ તો થવાનું જ છે. અને થયા પછી એક વખત સ્વરૂપનો સ્વાદ ચાખ્યા પછી, સહાનુભૂતિ પછી, એ આત્મા વારંવાર એનો અનુભવ કરવા જાય છે. એક વખત અનુભવ થાય પછી એને એનામાં જ રસ રહેશે, બીજી જગ્યાએથી બધેથી એનો રસ ઉડી જાય છે, બીજે બધેથી એ સહજ રીતે વિરક્ત થઈ જાય છે. આત્મામાં રસ જેને પડી ગયો છે, એક વખત સુખનો અનુભવ થયો છે, એવા આત્માનો સ્વાદ ચાખ્યો છે, શાંતિનો અનુભવ કર્યો છે, એ કેવળ જ્ઞાનના અંશનો એને અનુભવ કર્યો છે, પછી એને જગતના કોઈ સુખો એ આકર્ષી શકતા નથી. પછી ક્યાંય એને આસક્તિ થતી નથી, ક્યાંય એને આશ્ચર્ય થતા નથી. પોતાના સ્વરૂપમાં જે આનંદ જે છે, એ આશ્ચર્યકારી આનંદ છે, અલૌકિક આનંદ છે. એટલી વાત એ કરી છે કે ભાઈ, એમાં છ મહિના કયા એટલે એમ ન સમજવું કે છ મહિના જેટલો ટાઈમ જાય એનું થવું તો અંતર્મુહૂર્ત માત્રમાં જ છે. 48 મિનિટ ની અંદર તો તને ધ્યાનમાં એ પ્રગટ થઈ જાય છે. પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. એટલે અંતર્મુહૂર્તમાં જ છે, પણ અંતર્મુહૂર્તનો નિષેધ આ રીતે કર્યો છે કે કદાચ શિષ્યને બહુ કઠિન લાગતું હોય, એનાથી હજી એટલી એકાગ્રતા ન થતી હોય સ્વરૂપમાં જવા વિશેની, તો કે તું વારંવાર અભ્યાસ કર, વારંવાર કરીશ તો 6 મહિના સુધીમાં તો જરૂરથી તું તારા સ્વરૂપમાં જઈશ. કે છે કે પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો 6 મહિનાથી અધિક નહીં લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પૂજ્ય ગુરુદેવે પણ આના વિશે ઘણી વાત કરી છે. ગુરુદેવે કહ્યું છે, આપણે થોડીક વાત ગુરુદેવે જે કહ્યું છે 19મી વખતના પ્રવચનમાં એમાંથી પણ લઈએ. ગુરુદેવે કહ્યું કે ભગવાન, અરે પંચમ આરામાં શુભભાવથી આગળ નહીં જઈ શકે ને પ્રભુ, એમ નથી. એટલે જે શુભભાવમાં જે માને છે એને માટે એની વાત કરી છે કે શુભભાવમાં જે રોકાયો છે એને માટે એમ કહ્યું છે કે તું શુભભાવમાં જો રોકાઈ જઈશ તો ત્યાં તને એની પ્રાપ્તિ નહીં થાય. 5મા આરામાં શુભભાવ જ છે અને એ જ ધર્મ છે એવી માન્યતાને તું છોડી અને શુદ્ધ ભાવને ગ્રહણ કર, અને શુદ્ધ ભાવ 5મા આરામાં પણ થઈ શકે છે. પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે એટલે કે પોતે છે ચૈતન્ય સ્વરૂપ ભગવાન, અને એનો જો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. પ્રાપ્તની પ્રાપ્તિ છે તેને પ્રાપ્ત કરવો છે, એટલે એ તો થવાનું જ છે. નથી અને પ્રાપ્ત કરવું હોય એવી તો વાત નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો જે છે એની જ પ્રાપ્તિ કરવાની છે. એટલે હવે શુદ્ધનું લક્ષ્ય કર, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે એવો વિશ્વાસ લાવ. શુભમાં જો તું રોકાયો હોય તો ત્યાંથી ખસી અને શુદ્ધ તરફ જા, કેમ કે એ વસ્તુ તારી છે, સ્વરૂપ તારું છે, અને ત્યાં જતા શુદ્ધ ભાવ થાય છે કે તારો છે, કે તારા મૂળ સ્વરૂપમાં પડ્યો છે, એટલે એમાં કોઈ પર વસ્તુની મદદની પણ જરૂર નથી અને એ પ્રાપ્તિ જે છે એ પણ તારી પોતાની પ્રાપ્તિ છે. પર વસ્તુની પ્રાપ્તિમાં કોઈની મદદની પણ જરૂર પડે, પણ આ તો સ્વની વસ્તુ છે, સ્વમાં અંદરમાં નજીકમાં જ પડ્યું છે, એને પ્રાપ્ત કરવાનું છે. ખરેખર જો જોવા જઈએ તો એ પરની પ્રાપ્તિનો વિચાર કરીએ તો ગુરુદેવે એક સરસ વાત આજે કહી છે એમાં, 19મી વખતના પ્રવચનમાં, કે જો તું રાગને તારો કરવા જઈશ ને તો રાગ તારો નહીં થાય. રાગને તું કરવા માંગે એ તારો તો એ નહીં થાય. શરીરને કરવા માંગીશ તો એ શરીર પણ તારું નહીં થાય. પણ તારા સ્વરૂપમાં જવા માંગીશ તો એ તારું છે, તો તારું તને પ્રાપ્ત થશે. રાગ જે થાય છે એ તો પર્યાયમાં છે, અને એ નિમિત્તને આધીન થયેલો એ રાગ, એ શુભ ભાવ હોય તો શુભ રાગ છે, અશુભ હોય તો અશુભ, જે હોય તે, પણ એ પર્યાયમાં છે કે કઈ સ્વરૂપમાં, મૂળ સ્વરૂપમાં નથી, દ્રવ્યમાં નથી, અને એ પરના નિમિત્તે અને પરને આધીન થઈને થાય છે, એટલે કે એ તારા ગુણ સ્વભાવમાં નથી. તારો જે ગુણ સ્વભાવ છે એ તો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એ તો સહજ છે, એ તો સહજ છે, અને એ ક્ષણિક પણ નથી, એ તો શાશ્વત છે. એટલે ત્યાં જવું તો સહેલું છે, ત્યાં જવું તો સહેલું છે. પોતાનું સ્વરૂપ મોજુદ છે ને એનો અર્થ એમ છે, પોતાનું સ્વરૂપ મોજુદ છે ને એટલે શું, હયાતી છે, મોજુદગી છે, એટલે એ અસ્થિપણે છે સ્વરૂપ, અને એના ગુણો એવા છે કે એનું પરિણમન એક સરખું નિર્મળ પરિણમન શાશ્વત એક થઈ રહ્યું છે, એમાં કોઈ ગુણનું એવું વિભાવ પરિણમન છે જ નહીં. જે વિભાવ છે એ તો પર્યાયમાં છે, એ તો એ સમયની યોગ્યતા છે, અને એ પર્યાય તો ચાલી જાય છે. અરે ભાઈ, એ પર્યાય અત્યારે ક્યાં રહી છે? એ વખતે જ્યારે વિભાવ તને થયો ત્યારે એ પર્યાય હતી તો હતી, એ ગઈ. અત્યારે પણ ક્યાં છે તું? અત્યારે જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે ને, સ્વાધ્યાય ચાલે છે ત્યારે પણ જ્ઞાન ક્રિયા જ થઈ રહી છે ને, અને જેટલા કોન્સન્ટ્રેશન સહિત જેટલી એકાગ્રતા પૂર્વક જ્ઞાન ક્રિયા થાય છે એટલું આત્માને સ્પર્શે છે. અત્યારે જે વર્તમાનમાં પોતાના સ્વરૂપમાં જવા નો વિકલ્પ પણ જો આવ્યો છે કે એમ જ કરવું છે, અને એ સંબંધી જો કંઈ વાત ચાલી રહી છે તો એ જ્ઞાન ક્રિયા છે, કેમ કે એ વખતે પણ થઈ રહ્યું છે તો જ્ઞાન જ. જીવ દરેક સમયે સમયે જ્ઞાન તો કરે છે ને, દરેક સમયે જ્ઞાન કરે છે, તો અત્યારે વર્તમાનમાં પણ શું થઈ રહ્યું છે? જ્ઞાન ક્રિયા આપણે કરી રહ્યા છીએ. જ્ઞાન ક્રિયામાં એ વાત આવે છે કે ઓહો, આ સ્વરૂપ છે અને આ ભગવાને આ વાત કરી છે, અંતરમાં જવાની તો જરૂરથી જવાશે, જરૂરથી જવાશે. તો એ જ્ઞાન ક્રિયા જો થઈ રહી છે તો એ જ્ઞાન ક્રિયાનો કરનારો જે છે, જ્ઞાન ક્રિયાનો કરનારો ભગવાન આત્મા, એ તો ખ્યાલમાં આવે જ છે. ઓહો, આ જ્ઞાન ક્રિયા કરનાર કોણ? એ તો હું છું. એમાં એને ક્યાં કોઈની જરૂર પડે છે? જ્ઞાન ક્રિયામાં એને ક્યાં કોઈની જરૂર પડે છે? પરના નિમિત્તની પણ જરૂર પડતી નથી. જ્ઞાન ક્રિયા થાય છે ત્યારે સામે એવા નિમિત્ત હોય છે તો હોય છે, નથી હોતા તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, અને જે જ્ઞાન પ્રગટ થાય છે એમાં તો કોઈ નિમિત્તની જરૂર હોતી નથી. જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે બહારમાં જે હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. એ વખતે એવા યથાયોગ્ય નિમિત્ત હોય છે, દેવગુરુ ને શાસ્ત્ર આત્મામાં જાય ત્યારે એવા નિમિત્ત હોય છે, આપણે કહીએ છીએ. એટલે નાયક ભાવ છે, એટલે જ્ઞાન કરે છે, જાણક સ્વભાવ છે, અને જાણક સ્વભાવ એ ચેતના રૂપે હંમેશા છે, કે ચૈતન્ય જ્યોત છે, એ જ્યોત બુઝાતી નથી ક્યારે. એ જ્ઞાન સ્વભાવ કામ કરતો બંધ થતો નથી, તો જ્ઞાન કરે છે, કરે છે, કરે છે, કરે છે, વર્તમાનમાં પણ એ જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે. વધારે ઊંડાણમાં જવાની જરૂર છે. સ્વરૂપ પર દ્રષ્ટિ કરવા માટે થઈને જ્ઞાન ક્રિયા દ્વારા જ અંતરમાં જવાશે, બીજી કોઈ રીત નથી. પોતાના સ્વરૂપનો વિચાર કરવો, ભગવાનના સ્વરૂપ દ્વારા પોતાના સ્વરૂપનો વિચાર કરવો. પોતાનું સ્વરૂપ જીન જોયું નથી તો પોતાનું સ્વરૂપ કેવું હોય, તો કે જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ હોય એવું હોય. અને સિદ્ધ ભગવાને એવું સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કર્યું? પોતાના સ્વરૂપમાં જઈને પ્રાપ્ત કર્યું, તો હું પણ મારા સ્વરૂપમાં જઈને એવું સ્વરૂપ પ્રાપ્ત કરીશ. એ સિવાય બીજા કોઈ વિકલ્પ હોય નહીં. મોજુદ ચીજ છે, ગુરુદેવે બહુ ભાર મૂક્યો છે. વિતરાગ સ્વરૂપી ચૈતન્ય પ્રભુ જીનબીમ મોજુદ છે ને, તેને પ્રાપ્ત કરવું, એમાં પછી શું અગવડ પડે, શું તકલીફ પડે? જે વસ્તુ છે નજીકમાં પડી છે, પોતાનું છે અને પોતાને પ્રાપ્ત કરવું છે. પોતે પોતાના ઘરમાં રહ્યો છે અને વસ્તુ પણ પોતાની સમીપમાં પડી છે, તો એની પ્રાપ્તિ કરતા વાર કેટલી લાગે? અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત થાય. પણ એને વિશ્વાસ ક્યાં આવે છે? કેમ કે એને વિશ્વાસ કરવો છે ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયકનો, અને કામ લેવું છે પર્યાયથી. પણ એ પર્યાયની દિશા બદલી નાખે ને, એટલે એના ઉપયોગની દિશા બદલી નાખે, તો પર્યાય નિર્મળ શુદ્ધ થઈ જાય, અને એ પર્યાયની અંદર પેલા ત્રિકાળી ભગવાન જ્ઞાયકનો એને અનુભવ થાય. પર્યાય એને જાણવાવાળી થાય. પરને જાણવાવાળી થઈ રહી છે, એ પર્યાયની દિશા બદલવાની છે. એટલે એ ઉપયોગ જે છે, એ ઉપયોગને બદલવાનો છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ એનો સ્વ તરફ ઢળી જાય, એટલે એ પર્યાય એને પોતાના સ્વરૂપને જાણવા વાળી થાય. આ પ્રગટ કરવાનું છે. તો આજે આ શ્લોકમાં બહુ સુંદર વાત કરી, ખૂબ કરુણા કરી, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને બધું સમજાવ્યું છે, બહુ મીઠાશથી સમજાવ્યું છે. અને હવે એના પછી આગળ વાત આવશે કે હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કયા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એટલે ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, છતાં તેમને પૂદગલના સ્વભાવ કેમ કયા? કેમ કે મૂળ જે 44મી ગાથા કહી એના પછીથી આવો શિષ્ય પ્રશ્ન કરે છે, અને એના ઉત્તર રૂપે 45મી ગાથા થશે. તો એ સ્વાધ્યાય હવે આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ.
દિન રાત રહે તદ ધ્યાન મન.